તારીખ 28/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 199 અને 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 80
કેટલી લાયકાત હોય ત્યારે થાય છે. પાત્રતાનો વિષય તો ઊંડો છે, બહોળો વિષય છે. સામાન્ય સજ્જનતા તો અનેક સજ્જન લોકોમાં હોય છે, અને એટલી સજ્જનતા પણ ન હોય તો પાત્રતાનો વિચાર પણ કરવા જેવો નથી. પણ સજ્જનતા ઉપરાંત ઘણી પાત્રતા હોય. કેટલીનો અર્થ એવો છે, અહીંયા કેટલીનો અર્થ એવો છે, ઘણી પાત્રતા હોય ત્યારે આ પરમ તત્વ સમજવાને લાયક થાય. એમ કહે ઘણી એટલે એકદમ આત્માને રજુ થઈને દ્રષ્ટાંત આપતા કે દેવના અસંખ્ય વિમાનના સ્વામી એવા જે દેવલોકના ઇન્દ્રો છે, એ સૌધર્મ ઇન્દ્ર વગેરે સમવસરણમાં ગલુડિયાની પીઠે આવીને સાંભળતા હતા. સાંભળતા હતા એમ નહોતા કહેતા, પણ ગલુડિયાની જેમ સાંભળતા હતા. એમ ગલુડિયા એકદમ નમ્ર, નરમ 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 થાય છે. એમ જેને આત્મતત્વ જ જોઈએ છીએ, અને એકનું આત્મતત્વ જ જોઈએ છીએ અને બીજું કાંઈ જોઈતું નથી, એની એટલી ગરજ છે કે એને માટે જે કાંઈ એને ગૌણ કરવું પડે તે બધું ગૌણ કરવા તૈયાર છે. આખી દુનિયાને ગૌણ કરવા તૈયાર છે, આખા સમાજને ગૌણ કરવા તૈયાર છે, કુટુંબ પરિવારને ગૌણ કરવા તૈયાર છે, બધું મારા ગુણને ગૌણ કરવા તૈયાર છે, પૈસા સંપત્તિને ધંધા વેપારને ગૌણ કરવા તૈયાર છે, અને શરીર શુદ્ધાને ગૌણ કરવા તૈયાર છે. સૌથી નજીક એનું શરીર છે કે આમ કરવા જતા શરીરમાં સરખાઈ નહીં રહે, અને શરીર કામ આપતું નથી, શરીરથી તો કાંઈ થતું નથી, શરીર જળવાઈ રહીએ તો કંઈક સાધન થાય, નહીં તો પાછું સાધન થશે નહીં, એ કાંઈ નહીં. એકલો જેને આત્મા જોઈએ છીએ અને બીજું કાંઈ જોઈતું નથી, પોતાની પ્રાપ્તિનો અભાવ છે, એ અસહ્ય છે. એ પરિસ્થિતિ થવી જોઈએ કે એ અસહ્ય છે, ત્યારે એને આ સમજણ બરાબર આવે છે. નહીતર એના કષાયની ગાંઠ છે ગળતી નથી, કષાયની ગાંઠ ગળતી નથી, અને ત્યાં સુધી આ વાત ઠેકાણે પડતી નથી. જે યથાસ્થાને આવવી જોઈએ તે સ્થાને આવતી નથી. ટૂંકામાં એના રસ છે એ બધા નિરસપણાને પ્રાપ્ત થઈ જવા જોઈએ. આત્મ પ્રાપ્તિની ભાવના અને એની ધગશ પાછળ બીજા રસ ફિક્કા થઈ જવા જોઈએ, અને એ નિજ કાર્યનો જ રસ અને ઉત્સાહ એને અંદરમાં વર્તતો હોવો, એ પાત્રતાનું લક્ષણ છે. પાત્ર કોણ? ઘણી વાત લીધી છે, 10 બોલ લીધા છે. મુખ્ય વાત ત્યાં એમણે એ કરી છે કે જે જીવ સત્પુરુષના ચરણને વિશેષે પણીને કરીને સેવે છે, એનો અર્થ જે થયો કે જેની પાસે માલ છે એની પાસેથી માલ લેવાની એને ઘણી ગરજ છે, એ સીધી વાત થઈ. એનો અર્થ જે થયો સત્પુરુષના ચરણનો ઈચ્છકનો અર્થ જે થયો કે આ સત્પુરુષ પાસે છે ને એની ઘણી ગરજ છે, ત્યારે એના ચરણનો ઈચ્છક છે એમ કહેવામાં આવે છે. એ તો જરા પોતાના મંથન થી ઘણો વિચારવા જેવો વિષય છે. સજ્જનતામાં તો બાહ્ય વ્યવહાર છે, એની અંદર એને ન્યાય વ્યવહારમાં પણ ન્યાય પકડવો જોઈએ, વ્યવહારમાં પણ ક્યાંય અન્યાય પકડવો ન જોઈએ. પછી પોતાના વિષય હોય કોઈ પણ પ્રકારે હોય, ન્યાય સંપન્ન વ્યવહાર હોય તો જેની સાથે જે કાંઈ પ્રકારનો વ્યવહાર છે એમાં એને દુઃખનું કારણ ન થાય. વેપારમાં પણ ન્યાય નીતિ અને જેટલું કાંઈ જેની સાથે જે પ્રકારે પ્રવર્તવાનું છે એ તમામ પ્રકારે જેનો સંસર્ગ થાય, કુટુંબ પરિવાર સમાજમાં જેની સાથે જે કાંઈ પ્રકારે, એમાં એવું નથી કે આના પ્રત્યે સદભાવ છે એના પ્રત્યે પક્ષપાત કરે, દોષનો પક્ષપાત ન કરે. જેને ગુણની પ્રાપ્તિ કરવી છે એ દોષનો પક્ષ કરે તો ગુણની પ્રાપ્તિ કરવાનો કોઈ અવસર આવી શકે નહીં. દોષનો પક્ષ કરે છે એનો અર્થ એ છે કે એ દોષને અનુમોદે છે, દોષને વધારવા માગે છે, દોષનો અભાવ કરવાની દ્રષ્ટિ એનામાં નથી, એ વાત સ્પષ્ટ થાય છે. વિષય ઘણો વિશાળ છે. ઘણા અનેક પ્રકારની પ્રકૃતિ છે ને, અનેક પ્રકારના દોષ છે, અનેક પ્રકારે જીવ સ્વછંદ આદિને સેવે છે, એ બધું પાત્રતામાં ખરેખર તો સ્વછંદનો પણ અભાવ કરવો જોઈએ. અને સ્વછંદનો અભાવ તો પોતાનો દોષ નિષ્પક્ષપણે જોવે તે કરી શકે છે. જેને પોતાના દોષમાં પણ નિષ્પક્ષપાતતા છે તેને પોતાને જેના ઉપર રાગ છે એના દોષમાં પણ નિષ્પક્ષપાતતા રહી શકે. નહીંતર સામાન્ય રીતે જે પોતાનો દોષ જોતો નથી નિષ્પક્ષપાતપણે, તે પોતાના પોતાને જેના ઉપર રાગ છે મોહ છે પોતાના માને છે એના દોષ નહીં જોઈ શકે. આ પરિસ્થિતિ થશે એટલે એ બધા વિશેષે કરીને સ્વચ્છંદમાં જાય છે. અને સ્વચ્છંદની હાનિ સત્પુરુષ પ્રત્યેના અહોભાવમાં, બહુમાનના ભાવમાં, ભક્તિના ભાવમાં તળવી સહજ છે. સ્વચ્છંદની વૃત્તિ ત્યાંથી તળવી સહજ છે, તેથી સહેલો ઉપાય બતાવ્યો છે. એ ઉપાય સહેલો છે. આવશે આગળ પાછળ થોડું વાત. ઓહો, જેના આનંદની એક ક્ષણની લહેજતમાં, લહેરફીમાં, ત્રણ લોકના સુખ વિષ જેવા લાગે, ઝેર જેવા લાગે, તરણા જેવા તીક્ષ લાગે, એવો ભગવાન આત્મા છે. ભગવાન આત્મા તો એક ક્ષણના સુખની લહેરથી અનંત ગુણ છે, આનંદ ઘન છે, આનંદની ગાંઠ છે. તો આ સુરણની મોટી ગાંઠ આવે છે, ઠાંસી ઠાંસીને અપરિમિત આનંદ જેમાં ભરેલો છે એને અનુભવતા પ્રથમ ચોથા ગુણ સ્થાન વાળા ઇન્દ્રને પણ એના ઉપયોગમાં જ્યાં નિરાનંદ પ્રગટે છે ત્યારે એક ક્ષણનો ઉપયોગ થાય છે. અસંખ સમય છે ને, અસંખ સમયનો ઉપયોગ છે. એમાં એને ત્રણ લોકના સુખ વિષ જેવા લાગે છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ એને દુઃખનું નિમિત્ત છે, સુખનું નિમિત્ત નથી. દુઃખદાયક છે એમ કહેવાય છે, પણ એ કઈ દુઃખ આપતું નથી. પોતાનો એના ઉપર ઉપયોગ જાય છે અને રાગનો અંશ ઉપજે છે એ દુઃખરૂપ છે. એ વિતરાગ સ્વભાવ અમૃત સ્વરૂપ છે અને રાગ ઝેર રૂપ છે એમ છે, એટલે એને વિષ કહ્યો છે. ત્રણ લોકના પૂરા ત્રણ લોકના સુખની દરકાર ન રહે, એની તમા ન રહે એવું આત્માના આનંદનું એ ક્ષણનું સુખ છે એમ લીધું છે. એની દરકાર ઉડી જાય, ઉપમા તો આપી શકાતી નથી. અનુપમ છે એટલે ઉપમા તો આપી શકાતી નથી, પણ આમ સમજાવે છે કે ત્રણ લોકના જેટલા વિધવિધતા ભરેલા પાંચે ઇન્દ્રિયના સુખો કહેવામાં આવે છે તે બધા ઝેર જેવા લાગે. ઓછા છે એમ નહીં, એની પાસે ઓછા વધતાનો સવાલ નથી. જાત જ આખી ઉલટી સુલટી છે, ઝેર જેવા લાગે એમ બીજું છે. દેવલોકના દૈવી વૈભવના સુખ પણ એની પાસે ઝેર જેવા લાગે છે એમ કહે છે, વિષ જેવા લાગે છે. વિષ જેવા લાગે, ઝેર જેવા લાગે, તુચ્છતા આવી જાય છે. જેમ કોઈ સડેલા તરણાને ભેગા કરીને સાવધાનીથી હાચવતા નથી કે એની દરકાર કરતા નથી, એના પ્રત્યે જીવને દરકાર રહેતી નથી. આમ છે જે મિથ્યા દ્રષ્ટિ જગતના જીવો જેની સાવધાની પાછળ મરી જાય છે, મરણ તુલ્ય દુઃખને ભોગવવા તૈયાર થાય છે, સાહસ કરે છે કે નહીં? કહે છે કે એને દરકાર એવી છોડી છે કે એક તરણા જેટલી એની કિંમત છે, એટલે કાંઈ કિંમત એની છે નહીં. એક ક્ષણનો આનંદ આટલો, એ મૂળ વસ્તુ આનંદ, અનંત આનંદની ગાંઠ છે આત્મા. એ જેવો જેટલો જેવો જે પ્રકારનો આનંદ એમાં ભર્યો છે એની હૈયાતી એને દેખાય કે આમાં છે, તો એનો મહિમા ટાળ્યો ટળી શકે નહીં, ખસી શકે
નહીં.
એ સહજ છે. આમ ત્રિદાશી મૂકી શકાય નહીં. માણસને અનેકવિધ પ્રકારની જરૂરિયાત ચીજ વસ્તુની જરૂરિયાતને કારણે ઈચ્છા થાય છે. મારે આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, આ જોઈએ. તે ચીજો પૈસાના માધ્યમથી ખરીદી શકાય છે, બરાબર. અને તેથી પૈસા કમાવા માટે એને જીવનનો મોટા ભાગનો સમય અને શક્તિનો વ્યય કરવો પડે છે. આમ છે કે નહીં? શા માટે? કે ઈચ્છા પૂર્તિ માટે. અને એ ઈચ્છા પૂર્તિમાં શું થાય છે, ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલી જે આકુલતા, કષાયની તીવ્રતા, આકુલતા જે થઈ એ મંદ થાય છે, થોડોક એનો પારો નીચો આવે છે. એ મંદ થાય છે એટલે એને થોડીક શાતા લાગે છે. અનેરકી શબ્દ વાંચ્યો છે ને, બળબળતા ઉનાળામાં એક ઠંડા પવનની લહેરકી આવે તો એને એમ થાય હા બહુ 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 થતું હતું એમાં ઠંડક થઈ, આ તો આનંદની લહેરકી છે. પૂરી સહેજ શાતાની લહેરકી થાય છે ત્યાં એને એમ થાય છે આ ગમે તેમ કરીને પૈસા તો મેળવવા જ જોઈએ તો કાંઈક શાંતિ રહેશે, ને નહીં તો શાંતિ રહેશે નહીં, અશાંતિ થઈ જશે. એટલી શાંતિ મેળવવા માટે એ આટલા ધમપછાડા કરે છે તો એને આત્માના આનંદની શાંતિ મેળવવા માટે કેટલા પ્રયત્નવાન પણ ઉદ્યમ કરવો જોઈએ, આ વિચારવા જોઈએ કે ઈચ્છા પૂર્તિ માટે થોડીક મંદતા થાય ત્યાં તો પાછી બીજી ઊભી જ હોય. એ ઈચ્છા છે એ ભૂતાવળ જેવી છે, જેમ ઘણા ભૂતો હોય એક જાય ત્યાં બીજું આવ્યું જ હોય, ત્યાંથી અદૃશ્યપણેથી અદૃશ્યમાંથી આવે છે ને જાણે, એમ ઈચ્છા પણ જાણે અદૃશ્યમાંથી દ્રશ્ય થાય છે. એક ગઈ ત્યાં બીજી આવી, બીજી ગઈ ત્યાં ત્રીજી આવી, ત્રીજી કોને ખબર કેવડી ખાણ છે હાલી જ આવે છે એક પછી એક પછી એક પછી. ઈચ્છા ડાકીની સાપીની કરીને એમ ડાકણ છે એ દુઃખદાયક છે, એમ ઈચ્છા છે એ દુઃખદાયક છે. કહે છે કે એવો જે આત્માનો આનંદ છે એ ઠાંસી ઠાંસીને અમાપ આનંદ, અમર્યાદિત આનંદ, અસીમ આનંદ સ્વરૂપમાં રહેલો છે, એને કોઈ પણ રીતે તું મહિમા લાવીને એનું આરાધન કર, એમ એમાં સંકેત છે. થોડો મહિમા કરાવવા માટે વાત લીધી છે કે આટલી એની કિંમત છે આનંદની, જગતના કોઈ પદાર્થને એથી વધારે અધિકાર આપી દેવા જેવી. આગળ એક બે બોલીવા આવી ગયા છે કે ક્યાં સુધી જીવ સ્વરૂપ સન્મુખ થતો નથી એવો મુદ્દો ચાલી જાય, કે જ્યાં સુધી પોતાના સ્વરૂપ કરતા બીજે વધારે અધિકાર આપે છે, બીજા પદાર્થમાં એને મહિમા જ્યાં સુધી વધારે છે ત્યાં સુધી તે જીવ બીજા પદાર્થમાં રોકાયેલો રહેતો હોવાથી આખા આત્માના સર્વગુણોના પરિણામ એમાં લાગેલા રહેતા હોવાથી આખે આખો ત્યાં રોકાય છે. એ આખો રોકાઈ જાય છે એટલે એને અવકાશ રહેતો નથી પોતાના સ્વરૂપના આનંદને એ પ્રગટાવે અને ભોગવે, એ પ્રસંગ એને રહેતો નથી. જ્યાં એ રોકાય છે, જ્યાં જ્યાં એને મહત્તા ભાસે છે, એ ચીજ એને કોઈ કાળે એને એ સ્પર્શી શકે એમ નથી, એને એ કોઈ કામમાં આવી શકે એમ નથી, એમાંથી સુખ મળી શકે એમ નથી. એવી પરિસ્થિતિ હોવા છતાં વ્યર્થ જ ભ્રાંતિગતપણે એ ચીજ કામની છે ને જરૂરની છે ને સુખનું કારણ છે ને લાભનું કારણ છે એમ માની માનીને આખે આખો રોકાઈ જાય છે. પોતે કેવડો ને કેવો છે એનું જ્ઞાન ને ભાન નહીં હોવાથી આ પ્રકાર અનાદિનો જીવના પરિણામમાં ચાલતો રહ્યો છે. જો પોતાની મહાનતા એને ઓળખાય અને એનું ભાન રહે તો એ પરિસ્થિતિ ઊભી થાય નહીં એમ કહેવું છે. ત્રણ લોકનું રાજ છે અને કુચા જેવું લાગે એમ લીધું છે. કોઈ પણ બીજા વિષયમાં ઉદયમાન વિષય તો એનો એક ત્રણ લોકના પેટામાં અંશ છે, તો જ્યાં પોતે રોકાય છે એ તો એનો એક સાધારણ અંશ છે. ત્યારે આ તો કહે છે કે ત્રણેય લોકનું એને જો ચક્રવર્તીને છ ખંડ હોય છે, એથી વધારે હોતો આ તો ત્રણેય લોક લેવા છે, ઉર્ધ મધ્ય ને અધો ત્રણેય લોક. એવો ભગવાન આત્મા છે એમ કહેવું છે. આમે જોયું ને ઉપર શિખર ઉપર જઈને બિરાજે છે કે નહીં. જ્યારે આ જીવ પોતાના સ્વરૂપ સાધનમાં સંપૂર્ણ સફળ થાય છે ત્યારે એનું સ્થાન ક્યાં? ઉપર જઈને બિરાજે, લોકાગ્રે જઈને, ત્રણ લોકના શિખર ઉપર જઈને એનું સ્થાન રહે છે. કોઈ ચિહ્ન સ્વાદ જરાક સારો આવે એને કલ્પના કરી હોય કે આ મને ભાવે છે, ખાલી એની કલ્પના હોય છે મને આ બીજી બધી ચીજ કરતા આ ચીજ ભાવે છે, આવું બને છે. એ ચીજ સારી બની છે એમ અભિપ્રાય બાંધીને જ્યાં એનો સ્વાદ લે છે ત્યાં એને કેટલું નુકસાન છે એનો કાંઈ એનો હિસાબ નથી. એને આખે આખો આત્મા અનંત ગુણ ત્યાં એકાગ્ર થાય છે, સ્પર્શતો નથી એનો સ્પર્શના એમાં એનો રસ આમાં આવવો અશક્ય છે. છતાં પણ અને કોરો કોરો રહે છે, જેમ જીભ કોરી રહીએ છે, સ્વાદ લેનાર જીભ કોરી રહીએ છે, એમ આત્મા પણ કોરે કોરો રહે છે અને જરા પણ એકબીજાને એકબીજા જળ જળ ચૈતન્ય સ્પર્શના હોતી આત્મામાં તો સ્પર્શવાનો ગુણ નથી, રસનો પણ એનામાં ગુણ નથી. તો છ બોલ લીધા છે, અવ્યક્ત નામ છે બોલી. એવું છે, જરા ઘણી વિચારણા અને મંથનથી અનુભવને તપાસ હોવો જોઈએ. ઉપર ઉપરથી નહીં પણ એની વિચારણા આગળ પાછળની ચાલવી જોઈએ, એનું મંથન ઘણું ચાલવું જોઈએ. ત્યારે એને પોતે ક્યાં છે એટલો થોડોક એને તો ખ્યાલ તો આવે કે પોતે ક્યાં છે અને ક્યાંથી આગળ હાલવું છે. અહીંયા તો એટલી જ વાત લીધી છે 199માં કે એક ક્ષણનો આનંદ આવો છે એ આત્મા કેવો. એક ક્ષણના આનંદ પાસે ત્રણ લોકના સુખ ઝેર જેવા લાગે આત્મા, ભગવાન આત્મા કેવો એમ જોવાનો છે. એનો અંદાજ બાંધવો જોઈએ. અને એવા એવો આત્મા પોતે પોતાના સ્વાધીન પ્રયત્નથી અનુભવ ગોચર થઈ શકે છે અને એમાં કોઈ પરાધીનતા એને છે નહીં, કોઈ સંયોગ એને નડતા નથી, કોઈ પ્રતિકૂળતાઓ નડતી નથી, કોઈ અનુકૂળતાઓ એને રોકતી નથી એમ કરવા માટે. રોકે છે તો રોકાય છે તો પોતાને કારણે, કોઈ અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ રોકે છે એમ તો છે. એની મહત્તા સમજીને એને એ ઉદ્યમમાં શીઘ્રપણે લાગી જવું જોઈએ. પછી કરીશ અને કાલ કરીશ એ પાત્રતાની નિશાની નથી. પાત્રતાનું અથવા તીવ્ર પાત્રતાનું, વર્તમાન પાત્રતાનું એ લક્ષણ છે, કે આ વાત સમજમાં આવી તો એને અત્યારે જ હું અનુભવ ગોચર કેમ ન કરું? જે વાત સમજાય છે, સમજતા ઠીક લાગે છે, બરાબર લાગે છે, યથાર્થ લાગે છે, તો એમાં મારું પરમહિત હોવાથી શા માટે હું એ અત્યારે જ એનો પ્રયત્ન ન કરું? બહારમાં લાભનું કારણ હોય છે તો કોઈ મોડું કરવા જાય છે, કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ધોવા જવાય, એટલે કે લાભની વાત હોય ત્યારે એમાં જરાય મોડું કરવાનો પ્રશ્ન રહેતો? તો જે પ્રકરણ એના પરમ કલ્યાણનું છે, પરમ હિતનું છે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એવું કલ્યાણ છે, એમાં મોડું કરવાને શું કારણ છે? એને એની રૂચિને તપાસવી, કેમ એ કાર્ય કરવાનું રૂચતું નથી ને બીજું કાર્ય કરવાનું રૂચે છે, એમ એને પોતાની રૂચિને તપાસવી. નહીંતર ઉપર ઉપરના પ્રયત્ન અથવા બાહ્ય ક્રિયાથી કોઈ કાળે કલ્યાણ થાય એવું નથી. અનંત વાર કર્યું એ બધું ઉપર ઉપરથી ધર્મ કરવાના ની ઈચ્છાથી અનેક પ્રકારે એને પ્રવૃત્તિ કરી છે, શાસ્ત્રો પણ વાંચ્યા છે, શાસ્ત્રો પણ સમજ્યો છે, બીજા પણ અનેક પ્રકારની પૂજા ભક્તિ વ્રત આદિના અનેક પ્રકાર કર્યા છે, દુર્ધર તપ્તતા છે, પણ યથાયોગ્ય પ્રકારે નહીં. એમ છે એક સમય લગવાનું થયું 200. અમારો ચૈતન્ય ઉપયોગ હણાતો જ નથી અને હણાય તેને ઉપયોગ જ કહેતા, પણ પ્રભુ કેવળ જ્ઞાન નથી ને, કેવળ જ્ઞાનનું કામે શું છે? ઠીક, કેવળ જ્ઞાનની ખાણ હાથમાં આવી છે તેને કેવળ જ્ઞાન આવશે જ, ક્યાંનો વિષય છે? પ્રવચન સારની 172 ગાથામાં એક બોલ છે, 9મો બોલ છે, આત્માના ઉપયોગને હણી શકાતો નથી. આત્માનો ઉપયોગ, આ ઉપયોગ નહીં, બહિર્લક્ષી બહિર્ભાવમાં તન્મય થઈને વર્તે છે એ ઉપયોગ તો હણાઈ ગયો, એનો તો નાશ જાણે થઈ ગયો, પણ જે શુદ્ધોપયોગ થાય છે એ શુદ્ધોપયોગ થઈને પાછો શુભોપયોગમાં આવે છે, ત્યારે ઉપયોગ મટી ગયો ને, કે છે કે નહીં, અમારો ઉપયોગ ગણાતો નથી, અમારો ચૈતન્ય ઉપયોગ ગણાતો જ નથી. આ એક ભાવનાનો વિષય છે, નહીતર તો સમ્ય દ્રષ્ટિને ઉપયોગ ક્યારેક ક્યારેક થાય છે. પંચમ ગુણ સ્થાને એ બે શુદ્ધોપયોગના વચ્ચેનો કાળનું અંતર છે એ ઘટે છે. પાંચમા ગુણ સ્થાન અને ઉપરના ગુણ સ્થાને છઠ્ઠું ગુણ સ્થાન ક્ષણ વર્તી જ રહે છે, ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે. સાત અને સાતથી ઉપરના બધા ગુણ સ્થાન તો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગના છે, એમાં તો સાધકને બુદ્ધિપૂર્વકનો રાગમય ઉપયોગ તો થતો જ નથી, રાગવાળો રાગ સહિતનો ઉપયોગ તો થતો જ નથી. તો અહીંયા ચાલુ રહ્યા છે. જો આ મુખ્ય પરિણતિ છે ને, પરિણતિનો દુરુપયોગ છે કે છે અમારે ત્યાં. મુખ્યતા વર્તે છે ને, મુખ્યતા વર્તે છે એટલે અમારો ઉપયોગ જાણે હણાતો જ નથી. અને હણાય તેને ઉપયોગ જ કહેતા નથી. એ હણાય જાય, નાશ થઈ જાય, એને ઉપયોગ શું કહેવાનું કહે છે. હવે કેવું જ્ઞાનને એમ લીધું છે વચમાં કે સાધક જીવને અલ્પ ઉપયોગ છે, અલ્પ શુદ્ધિ છે, ઉપયોગમાં પણ અલ્પ શુદ્ધિ છે. જ્યારે કેવળ જ્ઞાન છે એ પૂર્ણ શુદ્ધ ઉપયોગ છે અને નિરવશેષ અંતર્મુખ છે. એ ઉપયોગમાં ક્યારે અતૃતકપણું નથી. ઉત્પાદ્ય હોવા છતાં, જ્ઞાનના પર્યાયમાં ઉત્પાદ્ય હોવા છતાં પણ જાણે સળંગ ઉપયોગ હોય, કેવળ જ્ઞાન થયું તે થયું, જાણે ધ્રુવપણે ચાલુ રહ્યું, ધ્રુવ લાગે છે. કે છે કે એ શુદ્ધ ઉપયોગ થયો ત્યારથી અમારે તો એ ઉપયોગ હણાતો જ નથી. અને હણાય તો એને ઉપયોગ કહેતા નથી. ત્યારે કોઈ તર્ક કરે કે તમે તો હજી છદમસ્ત છો અને આવી કા વાત કરો, તમને તો શુભ ઉપયોગ થાય છે, અશુભ ઉપયોગ થાય છે, અને ચેતનનો ઉપયોગ ક્યાં રહ્યો આમાં? કઈ કેવું જ્ઞાન છે? હવે પોતે ને પોતે એમ કે છે, પોતે જ્ઞાની છે, બીજા જ્ઞાનીને એમ કહે છે કે પ્રભુ કેવું જ્ઞાન તો તમને નથી. ત્યારે પોતે ને પોતે જવાબ દે છે કે કેવું જ્ઞાનનું કામ એ શું છે? ઠીક, આ બધી મસ્તીનો વિષય છે. આ એક ચર્ચા ચાલી હતી પાલિતાણા શત્રુંજીની તળેટી ગયા હતા રવિવારે. ક્યારેક ક્યારેક બપોરના સમયે જતા હતા, પછી ત્યાં સાથે ગયા હતા. તળેટીમાં ઉપલો છે ને ત્યાં બેઠા હતા. વેલમ તો ચાલતું જ હોય છે, એમાં વાત નથી. બરાબર આ જ પદ્ધતિથી આમાં જે પ્રવચનમાં આવ્યું છે બરાબર એ પદ્ધતિથી વાત લીધી. જોવું તો ખરા અંદરમાં ઉપયોગ હણાતો નથી. અને હણાયને ઉપયોગ શું કહીએ? હણાયને ઉપયોગ શું કહેવો? પણ એવી દશા તો કેવળ જ્ઞાનીને હોય છે. અને પ્રભુ કેવળ જ્ઞાન તો છે નહીં અહીંયા અત્યારે આ ક્ષેત્રે જન્મેલાને, આ કાળે જન્મેલાને કેવળ જ્ઞાન તો છે નહીં. કેવળ જ્ઞાન તો નથી ને. અરે પણ કે કેવળ જ્ઞાનનું કામ એ શું છે? ઠીક, આપણી મસ્તી છે. કેવળ જ્ઞાનની ખાણ હાથમાં આવી છે, કેવળ જ્ઞાન આવવાનું છે. કેવળ જ્ઞાન નહીં આવવાનો પ્રશ્ન છે. આખા કેવળ જ્ઞાનની ખાણ હાથમાં આવી છે, જેમાં કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પડી છે. વિદ્યમાન છે એમ જ્ઞાન ગોચર થાય છે. એ કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પડેલી વિદ્યમાન જ્ઞાન ગોચર થાય છે. એને પ્રગટવા ને નહીં પ્રગટવા અરે કઈ બહુ મતલબ નથી એમ કે છે. છે તો ખરે ને અંદર. માણસ પાસે મૂડી છે એની શ્રીમંતાઈ માટે પર્યાપ્ત છે. માણસ નથી કે તમને ભલે દેખાવમાં સાદા માણસ લાગે પણ બહુ મોટા શ્રીમંત છે, તો સાદાઈથી રહે છે. સાદાઈથી રહે એટલે એની કઈ શ્રીમંતાઈનો અભાવ નથી. કઈ છે કે બરાબર જેટલી શ્રીમંતાઈ છે એટલી છે જ. એમ અનંતી કેવળ જ્ઞાનની પર્યાય જેને પડી છે, એવો આત્મા જેને ઉપયોગમાં છે, અને એ ઉપયોગ જાગતી જ્યોત જેવો સ્વતંત્ર સતત છે જાણે એવી ભાવનામાં એમ કે છે કે ઉપયોગ ગણાતો નથી, ચૈતન્ય નો ઉપયોગ ગણાતો. પ્રવચન સાર છે ને 172 ની ગાથાનો વિષય છે, ક્યાંથી આવતી છે. પરમાગમન રહી ગયા છે, બહુ મોટો પુણ્ય નો ઉદય છે. જેને લિંગનું એટલે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અલિંગ ગ્રહણમાંથી શું અર્થ કાઢ્યો? કે આત્માનું જ્ઞાન બીજા કોઈ હરણ કરી દઈ શકે નહીં, મૂકી દઈ શકે નહીં. જે ચૈતન્યનો શુદ્ધોપયોગ પ્રત્યો છે એ શુદ્ધોપયોગ છે જ્ઞાનની જ્યોત પ્રતિ. એ જ્ઞાનની જ્યોતને કોઈ અનુકૂળતા કે કોઈ પ્રતિકૂળતા, કોઈ ઉત્સર્ગ, કોઈ કોઈ પરિસર, જગતમાં કોઈની એવી તાકાત નથી, એવી શક્તિ નથી કે શુદ્ધોપયોગ ઉત્પન્ન થયો એનું હરણ કરી દઈ શકે, એને ખેંચી દઈ શકે. સ્વસન્મુખ થયેલા ઉપયોગને, અંતર્મુખ વળેલા ઉપયોગને કોઈ બારમા વાળી દે એ પરિસ્થિતિ નથી, કે એ ઉપયોગને કોઈ લઈ જાય એવી પરિસ્થિતિ નથી. એવી ભાવનામાં અહીંયા વિષય લીધો છે કે અમારો ચૈતન્યનો ઉપયોગ સદાય ચાલે છે. નાના અમે આવ્યા જ નથી, કે અમે બારમાં આવતા એનું અસ્તિત્વ નથી. જે પરિણામ અંશ બહાર જાય છે એમાં પોતાની હૈયાતી વિદાતી પોતે એમાં અણ ઉપયોગ ભાવે વર્તે છે. જેટલા કોઈ બાહ્ય કાર્યોમાં ઉપયોગ જાય છે એમાં જાણે કે અણ ઉપયોગ પણ એ વર્તે છે, બે ધ્યાન પણ એ વર્તે છે, બે સાવધાન પણ એ વર્તે છે. એની સાવધાની નથી, એની હૈયાતી જાણે નથી. એ પ્રકારને એ પ્રકારે અસ્થિ ખસી ગઈ છે ત્યાંથી ઈચ્છા થયા કરે છે એમાં અમારો ક્યાંય ઉપયોગ છે એમ લીમ. અમારો ચૈતન્ય ઉપયોગ ગણાતો જ નથી એમ કે છે આલિંગ્રહણના બોલભાઈ. અને હાય તેને ઉપયોગ જ કહેતા નથી. ઉપયોગ આત્માનો ઉપયોગ અને એ હણાઈ જાય એ ઉપયોગ છે. શ્રીમદજી લીધું, અમે દેહધારી છીએ તે માન યાદ કરીએ ત્યારે ખ્યાલ આવે છે અંદર શું હાલતું હશે એની કલ્પના કરવા જેવી છે. અમે દેહધારી છીએ કે કેમ, આ શરીર છે કે નહીં પાડોશમાં, એ તો માન માન ખ્યાલ આવે છે. અંદરમાં એને ચૈતન્ય પ્રત્યેનું વલણ છે અને એ વલણમાં એની જે તન્મયતા છે, સ્વરૂપ સાથેની જે તન્મયતા છે એ એવી તન્મયતા છે કે બાજુમાં જોડેલા શરીરને ભૂલી જાય કે શરીર છે કે નહીં. જાણે હું એકલો જ્ઞાનનો ગોળો, છૂટો જ્ઞાનનો, શરીરથી છૂટો જ્ઞાનનો ગોળો, એમાં ઉપયોગ જે રેમા કરે છે એને એમ કહે છે કે અમારો ઉપયોગ હણાતો નથી અને હણાય તો એને અમે ઉપયોગ કહેતા નથી. પણ એવી સતત દશા તો કેવળ જ્ઞાનમાં હોય પ્રભુ, ભાષા કેવી આવે છે કે પણ પ્રભુ કેવળ જ્ઞાન તો નથી ને અત્યારે, એ કેવળ જ્ઞાનની વાત તો મૂકી દે. એ જે કર્ણાનુયોગનો ગુણસ્થાન અનુસારનો જે વિષય છે, ગણતરીનો એ વિષય છે, ગુણસ્થાનની ગણતરીનો વિષય છે, એ ગણતરી અમારે હવે રહી નથી. ગણતરી રહી નથી, એ કેવળ જ્ઞાન નહીં, અનંતી કેવળ જ્ઞાનની પર્યાયની ખાણ અમારા કબજામાં. પછી કેવળ જ્ઞાન છે કે નહીં એ પ્રશ્ન અમારે માટે રહેતો નથી. આ કેટલી ભાવનાનો વિષય છે, સ્વરૂપની ભાવના સમચિત છે એ આમાંથી નીકળે છે. છદ્મસ્થની સ્વરૂપની ભાવના એ આવી ચીજ છે. અધૂરો જોતા નથી, અધૂરો હોવા છતાં ભાવુકતામાં સ્વરૂપની ભાવનામાં અધૂરા પણ જોવામાં આવતું આમ છે. એને પૂર્ણતાની ભાવના કહેવામાં આવે છે. આ ચોથા ગુણસ્થાન સાધક પણ ધર્મીને પ્રીતું ત્યારથી ધર્મીની પૂર્ણ સ્વરૂપની ભાવના કેવી હોય એના આ બધા થોડાક રંગના ચટકા છે, થોડા રંગના ચટકા છે. ભાષામાં તો થોડુંક જ આવે ને, માણસ કહે છે ને એવો રંગ છે કે આ રંગનો ચટકો છે, એવો રંગ છે. જેને પરિણતિ ને પરિણામ ચાલે છે એમાં તરબો છે, એ એમાં ડૂબેલા છે. બાર ભાષામાં એના થોડાક ચટકા આવે છે કે આ કેવો રંગ છે. આત્માનો રંગ, જે રંગે ધર્મી રંગાયો છે, આત્માનો રંગ કેવો હોય એનો આ નમૂનો છે. પ્રશ્ન નથી એનું બહુમાન કેટલું આવે, એ વિષયમાં ચર્ચાનું સ્થાન ઊભું થાય બહુ દૂરવર્તી પણ છે, ઘણા દૂર પીડ્યા છે એ પરિસ્થિતિ. શું કહે છે એને સ્વરૂપની ખબર નથી. જ્ઞાનીનું સ્વરૂપ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, એ આત્મા કેવો ને કેવડો છે અને એમાં દ્રષ્ટિ દેતા એ સર્વસ્વ છે, એનું એ સર્વસ્વ એનું એ છે આખો. પછી એનો ઉપયોગ પણ લડાઈમાં ઉભો હોય ત્યારે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી ઉભો જ નથી, પણ હવે લડાઈમાં ત્યારે આત્મામાં ઉભો છે. ત્યાં કઠણ પડે છે, બહારની દ્રષ્ટિથી બહારના કાર્યોમાં દેખાય, આત્મવિમાન ગુસ્સો હોય આ ક્રોધ દેખાય, મન વચન કાયાની ચેષ્ટા, છ ખંડ ને સાધવા નથી નીકળ્યા, અખંડ ને સાધે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છ ખંડ ને નથી સાધતા પણ અખંડ ને સાધે છે અંદરમાં. એ છ ખંડ ને તો નાકના મેલ ની જેમ મૂકી દેશે. એ સાધે છે ત્યારે એની કિંમત નથી, સધાઈ ગયા ત્યારે કિંમત નથી, પહેલેથી જ કિંમત નથી, ત્યારે મૂકી શક્યા છે. જો એની એને કિંમત હોય તો મૂકી શકે. પૂર્વ કર્મના ઉદય પ્રવૃત્તિ કરે છે પણ ગેરહાજર રહીને જાણે પ્રવૃત્તિ કરે છે, હાજર રહીને ત્યારે એમ કહે છે કે અમારો ઉપયોગ ઘણા તો નથી. આમ છે અને હણાય તેને ઉપયોગ જ કહેતા નથી, એટલે ઉપયોગ જેટલો બહાર ગયો એ આત્માનો ઉપયોગ નહીં. ક્યારે ચર્ચા થઈ હતી કે આ ઉપયોગ બહાર જાય છે પણ એ આત્માનો નહીં, જે બહાર જાય તે આત્માનો નહીં. જ્ઞાનનો પર્યાય છે, સમ્યક જ્ઞાનનો પર્યાય છે ને, સમ્યક જ્ઞાન છે કે એટલું મિથ્યા જ્ઞાન છે. જ્ઞાનનો ઉપયોગ જેટલો બહાર જાય એ મિથ્યા જ્ઞાન છે, જ્ઞાન સમ્યક છે. છતાં જેટલો ઉપયોગ બહાર જાય તે આત્માનો નહીં. જાણે અખંડ, જેમ કોઈ દીવાની જ્યોત અખંડ જ્યોત તરીકે કાયમ રહેતી હોય એમ જ્ઞાનની જ્યોત છે આત્મા, અખંડ ઉપયોગ ધારે છે, એનો ખંડ પડતો નથી. જ્ઞાનમય જ છે એ વિષય જ એટલો અલૌકિક છે કે એને ભાષામાં બહાર મૂકી શકાતો નથી ને, એ ભાષામાં બહાર આવી શકતો નથી. એટલો અંદરનું પરિણમન આત્મરસમય હોય છે કે એ રસ એને એ જાણે ને એ વેદે, અને બીજા કેવળીને બીજા એની જાતના હોય બધા જાણે, બાકી એની જાત ફેરમાં એને જાણવું મુશ્કેલ પડે છે. જ્ઞાનની જાતફેર હોય, મિથ્યા જ્ઞાન હોય તો એમાં એનું જાણવું બનતું નથી, બની શકતું નથી. ગુણ પણ કેવી વાત લીધી છે કે કેવળ જ્ઞાન તો નથી, નામ કેમ કહો છો? પ્રભુ કીધા એને જ્ઞાની ને પ્રભુ કીધા. પ્રભુ કેવળ જ્ઞાન તો નથી ને, કે એ બધી ગણતરીનો વિષય અહીંયા નથી. વળી અમારા હાથમાં જે પૂર્ણ પરમાત્મા છે, કેવળ જ્ઞાનની ખાણ છે, જેમાંથી કેવળ જ્ઞાનની પર્યાયોનો ઉદ્ભવ થવાનો છે, બહુ નજીકના ભવિષ્યમાં થવાનો છે, તૈયાર થઈ ગઈ છે, પરિણમવા માટે પરિણામો તૈયાર થઈ ગયા છે. તો કે છે કે પણ કામે શું છે? આખો આત્મા કબજામાં છે અને એક સમયની પર્યાયનું કામ છે એ વાત રહેતી નથી. કેટલી ઉપેક્ષા બતાવી છે. કેવળ જ્ઞાનનું કામે શું છે એમ બીજું છે, કેમ કે આખી કેવળ જ્ઞાનની ખાણ હાથમાં છે. એ કેવળ જ્ઞાન તો આવવાનું છે, નથી આવવાનું એ કાંઈ શંકામાં, એક અનંતમે ભાગે એની શંકા નથી. કેટલી નિશંકતા છે કે બેહદ નિશંકતા છે એમ જેવું છે. કેવળ જ્ઞાન થશે થશે ને થશે, એની નિશંકતા સાધકને કેટલી કે બેહદ નિશંકતા છે, એ ઘણો અનુભવ અંદરનો, એટલે ઘણી વાતો એવી બહાર આવી છે. એકવાર આ તો બધી ઘણી ઊંડી વાતો છે, પણ પાત્ર જીવને મુક્તિના ભણકાર તો આવે છે.
બરોબર,
સુયોગ્ય પાત્રતા, નજીકની પાત્રતા હોય તો એને ભાવના અભાવનો ભણકાર તો એને સમ્યક દર્શન પહેલા આવે છે. સમ્યક દર્શન નજીક છે. તો જેને પ્રત્યક્ષ આખો આત્મા અનુભવ ગોચર થાય અને દ્રષ્ટિના કબજામાં આવે, એને કેવળ જ્ઞાનની તમા છૂટી જાય તો કાંઈ નવીન છે. પ્રસંગ બન્યો હતો ઘણા વર્ષ પહેલા, શ્વેતાંબરના સાધુ આવેલા ત્યાં, દર્શન વિજય, જ્ઞાન વિજય અને ચારિત્ર વિજય, ત્રણ નામ હતું દર્શન જ્ઞાન ચારિત્ર ઉપર. સમજાવ્યા તો પછી આપણે જે સમયસારની સ્થાપના શાસ્ત્રીજીને અહીંયા કરી છે ત્યાં છે અધ્યા મંદિરમાં, ત્યાં ગુરુદેવ તો લગભગ જેમાં પછીના સાડા દસ અગિયારના સમયમાં કોઈ આવ્યું હોય તો પોતે જ્યારે હારે વાતચીત કરતા હોય, બતાવતા હોય કે અહીંયા અમે શાસ્ત્રની સ્થાપના કરી છે. થોડોક પ્રશ્ન કર્યો ભવિ છો કે અભવિ એનો કઈ ખ્યાલ આવે છે? શું પૂછો? ભવ્ય છો કે અભવ્ય છો એવું કઈ અંદર માં પોતાના માટે ખ્યાલમાં આવે છે? ના ના, એ તો કેવળી નો વિષય છે, કેવળ જ્ઞાની નો. એ કેવળી જાણે આપણે ભવ્ય છીએ કે આપણે અભવ્ય છીએ, એ તો કેવળી જાણે. કે પારિણામિક ભાવ છે ને, અશુદ્ધ પારિણામિક છે. અને અશુદ્ધ પારિણામિક કેવળ જ્ઞાન, પારિણામિક અશુદ્ધ પારિણામિક કેવળ જ્ઞાન નો વિષય છે એમ કે શાસ્ત્ર અનુસાર એ રીતે જવાબ દે. પણ અધ્યાત્મમાં બીજો વાત છે. અધ્યાત્મમાં તો ભવિને પણ હું મુક્તિનો પાત્ર છું, અને અલ્પકાળમાં મારી મુક્તિ થશે એવી અંદરમાંથી પોતાને પોતાની ખબર પડી જાય એવી જ્ઞાનની સ્થિતિથી જાય. તો કેટલાક ને તો સમ્યક દર્શન પહેલા ભવના અભાવનો ખ્યાલ આવે છે. સમ્યક દર્શન થનારને તો મુક્તિ જાણે હાથમેટમાં છે. એને એક કેટલી નિશંકતા છે કેવળ જ્ઞાનની કે અનંતી નિશંકતા છે? પછી ભવ્ય ભવ્યનો તો પ્રશ્ન જ નથી. એ તો ભવ્યતાનો પરિપાક થઈ ગયો. જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં ભવ્યતા પાકી ગઈ. તો આ તો સાધુની દશા તો ઊંચી ઉપરની છે, એને તો નહીં પાકવાનો સવાલ નથી. પછી ચર્ચા ના કરી, એ તો એક વિકલ્પ આવ્યો એટલે સહેજ વાત મૂકી દીધી. કેટલું વિચારે છે પણ સામાન્ય રીતે એ વાત છોડી દીધી તરત. એ તો એ કહેતા હતા કે આ તો હવે બહારમાં લોકો ત્યાગ કરે છે, સંયમ પાળે છે, અનેક પ્રકાર હોય છે, પણ અંતરંગ જે અધ્યાત્મનો વિષય એનો જે વિકાસ થવો જોઈએ, એ દિશાની અંદર જે આગળ વધવું જોઈએ, એ કેટલું આઘું છે, કેટલું દૂર છે, આટલા ત્યાગ વ્રત આદિમાં હોવા છતાં ત્યાંથી કેટલા દૂર છે એ વિષય. આ તો બહુ ભાવવાનું ભાવનાનો વિષય છે. અમારો ઉપયોગ જાણે સતત છે ને બહાર જાય છે તે ઉપયોગ નથી અમારો, પણ અમારો એક ઉપયોગ ચાલુ ને ચાલુ રહે છે, ભલે કેવળ જ્ઞાન નથી તો પણ. અને કેવળ જ્ઞાનની એટલી હવે દરકાર પણ રહી નથી. ઘણી વાતો છે એની અંદર. કેવળ જ્ઞાન ન હોય તો પણ આત્મા જાગતી જ્યોત છે, નિરંતર જાગૃતિ છે, અને એ અસ્થિ પકડાણી છે, અસ્તિત્વ આવેલી છે આત્મા. ઊંઘીને ઉઠે છે તો માણસ હું નથી એવું કઈ લાગ્યું છે કોઈને કે હું નહોતો? એની હયાતીનું ભાન છે. ભલે શરીર પણ એ હયાતીનું ભાન છે, આત્મા પણ એ હયાતીનું ભાન છે, બસ એટલો ફેર છે. હયાતીનું ભાન તો દરેકને રહે જ છે, કેમ કે એ તો એનો સ્વભાવ છે. છે કે કેવળ જ્ઞાન હોય ત્યારે સતત ઉપયોગ રહે એ વાત બીજી છે, અને આ વાત બીજી છે. જ્ઞાન ધારા છે એને જરાક વધારે ઉપસાવીને વાત કરે છે કે એમાં ઘણી જાગૃતિ વર્તે છે. હું જ્ઞાનાદી જ્ઞાન મળે છું એની જે જાગૃતિ છે, સામાન્ય રીતે લબ્ધ પરિણતિની જાણે બેભાન પણ હોય અને ઉપયોગમાં જીવ ઉપયોગની પ્રવૃત્તિમાં જાગ્રત હોય એવી જે જીવોની પરિસ્થિતિ છે એનાથી ઉલટી પરિસ્થિતિ બને. કે અમારી જાગૃતિ તો અમારી જ્ઞાન ધારા વિતરાગ ધારામાં છે, સાધકની અમૃત ધારામાં છે. ઉપયોગ બહાર જાય છે ને થોડો રાગ થાય છે સાધક અવસ્થાનો, એમાં તો અમે ગેરહાજર છીએ, એબસન્ટ છીએ એની અંદર. ક્યાંય અમે એમાં જાણે છીએ, એ બાજુમાં થઈ જાય છે, એનો તો પૂરો નિષેધ છે. એમાં ક્યાંય અમે તન્મય થઈને વર્તતા કેવળ જ્ઞાનનું કામે શું છે? ઉપેક્ષા લઈ લીધી છે. કેવળ જ્ઞાનનું શું કામ છે? આ તો કેવળ જ્ઞાન જ છે. હવે કેવળ જ્ઞાનનું શું કામ છે? કેવળ જ્ઞાનથી અનંત ગુણ જે તત્વ છે એ સ્વરૂપે તો અમે પોતે જ છીએ. પોતાનું સ્વરૂપ છે કે કોઈ બીજાનું છે? પોતાનું સ્વરૂપ છે. પછી ઉપજ્યું ન ઉપજ્યું એ પ્રશ્ન અસ્થાને છે, એમ કેમ છે? એની એટલી દરકાર રહેતી નથી. સુગાની બીના પત્રમાં વિષય આવે છે કે મુક્તિ કોઈ એવો વિચાર આવતો હતો કે ઓહો, મુક્તિ તો બહુ મહાન દશા છે આત્માની. એવી મહાન દશા કોને ખબર? આપણે સંસારી જીવને તો એવી મહાન દશા ક્યારે થાય, કેમ થાય? પણ જ્યાં અહીંયા પોતાનું સમ્યક દર્શન પ્રગટ થયું, કેવળ જ્ઞાનની ખાણ હાથમાં આવી, કે છે કે જે મુક્તિ ભારે ભારે લાગતી હતી એ સહજ માત્રમાં થશે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ. પછી એમની તો પદ્ધતિ જે છે પત્રની અંદર, કે એ તો હે જુઓ આપની કૃપાનું ફળ છે, એમ કરી નાખ્યું છે. એ મુક્તિ ભારે ભારે લાગતી હતી સહજ માત્રમાં પ્રગટ થશે. વાહ, તમે તો ભારે કૃપા કરી છે, એમ કરે વિનય કર્યો છે. એવો વિષય છે કે એ કેવું જ્ઞાનને ની દરકાર રહેતી નથી. વ્યવહારનો જેટલો વિષય છે એ તમામ વિષયની ઉપેક્ષાથી જાય છે. નિશ્ચયનો જેટલો વિષય છે એની ઉપાદેયતા અભેદ ઉપાદેયતામાં એવી રીતે પરિણમે છે કે વ્યવહારનો જેટલો વિષય છે શુદ્ધ સદભૂત હોય તો પણ ભલે, તો પણ એનો એની ઉપેક્ષા આવી જાય. નિશ્ચયનો વિષય આખો પરિપૂર્ણ પરમાત્મ તત્વ છે, એટલે એની પાસે તમામ વ્યવહારનો વિષય ઉપેક્ષિત થાય છે. નિયમસારમાં તો એક કળશ એવો લીધો છે કે જેમાં વ્યવહારનો ઉપહાસ કર્યો છે, મશ્કરી કરી છે. શું અંતરનું તત્વ છે એના બધા રંગના ચટકા છે. અંદરનો વિષય તો બહુ ઘણો અતિ રસાળ હોય છે, પણ બહારના એના ચટકા આવે છે. સાધારણ જીવો તો એ સહન કરી શકે. આટલું બધું આત્મબીજું વ્યવહાર એ દિવસે ઉડી જશે, નાશ થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે. પછી ભાઈ તને અંદરની રમતની ખબર. ઘણી વાતો છે. જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો અત્યંત